વૈષ્ણવ તરીકેની અહીંયા ચરણદાસજી મહારાજે આપી છે. જે ગુરુ મહારાજ નો સેવક છે એ પણ વૈષ્ણવ જ છે, અને ગુરુ મહારાજ પણ મહેર એની ઉપર કરે છે કે જે વૈષ્ણવ છે. થઈ છે જેને સદગુરુની મહેર તે વૈષ્ણવજન. તો વૈષ્ણવ એટલે વ્યાપક પરબ્રહ્મની ઉપાસના કરે છે તે છે. સર્વત્ર સર્વમાં ભગવાન મારા બેઠેલા જ છે. મારા જય મહારાજ દરેક મંદિરમાં જુદા જુદા સ્વરૂપે બેઠેલા એ સ્વયં પોતે જ છે. ચાહે દ્વારકામાં જઈએ, ચાહે જગન્નાથ જઈએ, ક્યાંય બદ્રીનાથમાં જઈએ કે ચાહે રામેશ્વરમાં જઈએ, પણ જુદા જુદા સ્વરૂપે બધે જ મારા જય મહારાજ જ બેઠેલા છે મૂર્તિમાં. એટલે જ્યાં સર્વત્ર જે પોતાનું પોતાના જ જુએ અને ગુરુ મહારાજ જેને કૃપા કરે એને જ આ દ્રષ્ટિ મળે છે. એટલે ચરણદાસજીએ કહ્યું, થઈ છે જેને સદગુરુની મહેર તે વૈષ્ણવજન. ગુરુની કૃપા સિવાય વૈષ્ણવ થઈ શકાતું નથી. ગુરુ કૃપા હી કેવલમ. ચરણદાસજી પણ મહારાષ્ટ્રના જય મહારાજના ચરણોમાં સમર્પિત થયેલા એક સંત છે, અને એમણે જે પોતાનો અનુભવ બતાવ્યો એમાં કહ્યું, ગુરુને શબ્દે જે વળગ્યા, ગુરુ મહારાજે જે ઉપદેશ અને આજ્ઞા આપી એને પકડી રાખ્યો, બસ મારે જે ગણો તે સર્વસ્વ. મારે રામ નામનું મારે અઢળક નાણું, જે કઈ ગણો તે ભગવાનનું નામ એ જ પાયો, જીવને રામ રતન ધન પાયો. એમ ચરણદાસજી પણ ગુરુ મહારાજના શબ્દરૂપી એ ઉપદેશને વળગી રહ્યા, ને મારે આ જ મારું સર્વસ્વ. અને એને માટે ગુરુનો શબ્દને માટે પણ બહુ સરસ વાત કરી છે કે કહેવાનો અર્થ એમ છે કે મહારાજે પણ એ જ વાત કહી છે કે જે સંપત્તિ મળી ગુરુ મહારાજના ઉપદેશની એ જ સાચી સંપત્તિ અને સાચું ધન, અને એને જ વળગી રહેવાનું. તો એ કૃપા ગુરુ મહારાજની, એ મહેર ગુરુ મહારાજની મળે ત્યારે જ એ વ્યક્તિ વૈષ્ણવ પદને પ્રાપ્ત કરશે. વૈષ્ણવ પદ એટલે ટળ્યું જેની નજરમાંથી ઝેર તે વૈષ્ણવ. કોઈના માટે સહેજ પણ ઈર્ષા નહીં. જે થયું તે સારું છે, ઠાકોરજીએ કે જે મહારાજ એની પર કૃપા કરી છે માટે એને મળ્યું છે. એટલે દ્રષ્ટિમાં ઝેર ન હોય, વાણીમાં ઝેર ન હોય, વ્યવહારની અંદર સંબંધની અંદર પણ ક્યારે વેર ઝેર ન હોવા જોઈએ. સાચો વૈષ્ણવ તે કે કોઈની સાથે સંબંધ ન બગાડે, બોલીને ન બગાડે, વ્યવહારથી ન બગાડે. તો મહારાજના સંતો પણ પોતાની જાતને વૈષ્ણવ તરીકે ઓળખાવે, અને આપણે બધા જ વૈષ્ણવો છીએ. અને એ ગુરુ મહારાજના શબ્દની સંપત્તિ ધન એ અનોખું અમૂલ્ય ધન છે. બીજું ધન હશે એ કદાચ પતન કરશે, દુર્વ્યવહાર કરાવશે, ખોટે રસ્તે લઈ જશે, એનો અહંકાર થશે. પણ ગુરુ મહારાજે જે શબ્દરૂપી ધન આપ્યું એ ધન માણસને દુરાચારમાંથી બહાર કાઢી લાવશે, એને સન્મતિ આપશે, સદગતિ આપશે, અને ક્યારે દુરાચાર તરફ જવા જ નહીં દે, બહાર કાઢી લાવશ. એટલે શબ્દ ધન, ઉપદેશ ધન, ગુરુ મહારાજનું આપેલું જે છે તે, એની કિંમત કેટલી, કેટલી બધી કિંમત. ગુરુને શબ્દે જે વળગ્યા, ભાગવતમાં અજામિલનો પ્રસંગ આવે, ચાર ઋષિ સંતો અજામિલને ત્યાં ભિક્ષા માટે ગયા. ભિક્ષા લીધા પછીથી સંતોને એમ થયું કે આને કંઈક આપીને જેનું કંઈક કલ્યાણ થાય એવું કરી દઈએ. અજામિલ અત્યંત વિષયી હતો, એની દુર્ગતિ થાય એવી જ હતી. પણ એ સંતોએ એને ત્યાં ભિક્ષા કરી પછી કહ્યું, જો એક કામ કરજે, તારે ત્યાં જન્મનાર પુત્રનું નામ નારાયણ રાખજે. એટલે પેલો ગમે તેવો હતો પણ એ માની લીધું, જાઓ હું એ પ્રમાણે કરીશ જેવી આજ્ઞા આપણે. એના જન્મેલા દીકરાનું નામ નારાયણ પાડ્યું, એ નારાયણ નારાયણ કરીને જ બોલાવી. પછી મૃત્યુ વખતે પણ પોતાના પુત્રને બોલાવતા બોલાવતા નારાયણ નારાયણ બોલતા એના પ્રાણ છે. એટલે દુરાચારી પાપી તરીકે યમદૂતો પણ લેવા આવ્યા, પણ જે નારાયણ નારાયણ સ્મરણ કર્યું એટલે નારાયણ વિષ્ણુના દૂતો પણ આવ્યા. આખરે સમાધાન થતા યમદૂતોને પાછા જવું પડ્યું અને વિષ્ણુના દૂતો એને લઈ ગયા. જુઓ, જે સંતો અજામિલને આંગણે ભિક્ષા લઈને ગયા, એમણે જે કઈ આપી આજ્ઞા, મંત્ર આપ્યો, એને પુત્રનું નામ નારાયણ પાડ્યું, એનાથી તરી ગયો. કેમ? ગુરુને શબ્દે જે વળગ્યા, પકડી રાખ્યો. મારે મારા દીકરાનું નામ સંતો પાડીને ગયા છે, નારાયણ. તો આમ ગુરુના શબ્દને વળગી રહ્યો, એ શબ્દની ચોટ પણ લાગે. મારી શબ્દ તણી ચોટ ઉરી, મટી ગઈ મન તણી દોટ ઉરી. ગુરુજીએ કૃતાર્થ કીધા, તો જે આપણા હિતની વાત છે એ જ ઉપદેશ, અને ઉપદેશ એ જ શબ્દ, અને ગુરુ મહારાજનો શબ્દ અને ઉપદેશ એ જ મારો જીવન મંત્ર, કે જેના વડે વ્યાપક બ્રહ્મના સ્વજન બની શકાય, વૈષ્ણવ બની શકાય, જેને બ્રહ્મ સંબંધ કહીએ છીએ. વ્યાપક પ્રભુ સર્વત્ર છે અને સર્વત્ર છે એ બ્રહ્મ છે, અને વ્યાપક બ્રહ્મની સાથે મારો સંબંધ થાય એટલે હું, મેં બ્રહ્મ સંબંધ લીધો અને હું વૈષ્ણવ છું. આપણે ત્યાં ગુરુ મહારાજના ની વંદનાને માટે પણ એમને આદર આપવા માટે બહુ સરસ એમની સ્તુતિ કરી છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પરદર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુ. જે વ્યાપક બ્રહ્મને ઓળખાવે છે એવા ગુરુને અમે ઉપાસીએ છીએ, અમે વંદન કરીએ છીએ. તો એ બ્રહ્મ સંબંધ થઈ ગયો. ગુરુ મહારાજે વ્યાપક બ્રહ્મનો પરિચય કરાવ્યો, સંબંધ કરાયો, એનું નામ બ્રહ્મ સંબંધ. અને બ્રહ્મ સંબંધ થાય વ્યાપક સર્વમાં પરમાત્માને જોવે તો એ વૈષ્ણવ છે. એટલે કહ્યું, ગુરુને શબ્દે જે વળગ્યા તે વૈષ્ણવ જન, એ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ તરીકેના જે કઈ નિયમો હોય નરસિંહ મહેતાએ વૈષ્ણવજન તો તેને કહીએ, એમાં બધો જ પરિચય ઓળખાણ આપી દીધી છે કે વૈષ્ણવ કોને કહેવાય. પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે તે વૈષ્ણવ, વાચ કાચ મન નિશ્ચળ રાખે તે વૈષ્ણવ. આખી વૈષ્ણવજનનું જે પદ ભજન છે દર્શીનું, તે વૈષ્ણવ કોણ કહેવાય એનો પરિચય આપે. અને એ વૈષ્ણવ થાય તેને એનું શું થાય? કહે નરસિંહ તેનું દર્શન કરતા કુલ 71 પેઢીઓ તરી જાય પોતાની સાથે 72, એની 72 પેઢીઓ તારે ભગવદ ભક્ત. તો અંતરજામી ઓળખ્યા તે વૈષ્ણવજન જો છે અંદર. અંતર્યામી એટલે સર્વત્ર અંતરિક્ષમાં ઉપર બહાર અંદર બહાર બધે જ એ જ છે. તુલસી ભીતર બાહેરહું જો ચાહ, અંદર અને બહાર જો અજવાળું ઈચ્છતા હઈએ તો મારા ભગવાન એક ઠેકાણે છે એમ નહીં, સર્વત્ર છે, સર્વવ્યાપક છે, બ્રહ્મ સર્વત્ર બિરાજે છે. અને એ રીતે બ્રહ્મની સાથેનો જે સંબંધ બાંધે એ બ્રહ્મ સંબંધ એને મુક્તિ અપાવે છે, એને પ્રભુ ભક્તિ અપાવે છે, એને વૈષ્ણવ બનાવે છે બ્રહ્મ સંબંધ. પણ બ્રહ્મ સંબંધ સિવાય માણસ વૈષ્ણવ બની શકતો નથી. પણ બ્રહ્મ સંબંધ કયો? લૌકિક બ્રહ્મ સંબંધ નહીં, પરમાત્માની સાથે જે સંબંધ. અને ગુરુ મહારાજ તો ચરાચર વ્યાપક જે છે એનો સંબંધ કરાવે છે, પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક. તો એ સુભગ તનુ એ સુંદર શરીર ધારણ કરનારા જય મહારાજ બ્રહ્મ છે, એમની સાથેનો સંબંધ, એમની સાથેનું સમર્પણ, એ જ આપણા માટેનું વૈષ્ણવ જનપદ. અને એ વૈષ્ણવ જનપદને માટે કહ્યું કે તમે અંદર બેઠેલા અંતર્યામી, જેને અંદર આત્માને ઓળખ્યો એ જ સાચો વૈષ્ણવ. કેમ? બ્રહ્મનો અંશ આત્મા છે, આત્મા સાથેનું અનુસંધાન એટલે જ બ્રહ્મ સાથેનું અનુસંધાન, અને બ્રહ્મ સાથેનું અનુસંધાન એટલે એનું નામ બ્રહ્મ સંબંધ. પરબ્રહ્મની સાથે સંબંધ બાંધવો એ જ બ્રહ્મ સંબંધ. ભલે બીજા કોઈ ગમે તે રીતે એનો અર્થ કરતા હોય, પણ વ્યાપક અર્થ આ છે કે બ્રહ્મલીન થઈ ગયા એ બ્રહ્મ સંબંધ. કારણ હવે અલગ રહ્યો નહીં, બ્રહ્મમાં લીન થઈ ગયા. અને બ્રહ્મમાં જે લીન થાય તે વૈષ્ણવ. મહારાજની ગતિ બ્રહ્મલીન થયા વૈષ્ણવ, બ્રહ્મ સંબંધ લઈ લીધો, બ્રહ્મ સાથેનું તાદાત્મ્ય એકરૂપ થઈ ગયું, એમાં ભળી ગયા. તો એ બ્રહ્મલીનતા, એ બ્રહ્મ સંબંધ, એ જ વૈષ્ણવતા અને એ જ વૈષ્ણવ. તો અંતર્યામી આપણામાં બેઠેલી ચેતના આત્મા કે પરમાત્માનો અંશ છે, પરબ્રહ્મનો અંશ છે, એમ અંતર્યામીને એ દ્રષ્ટિથી જે ઓળખે એ વૈષ્ણવ. કેમ? કે અંતરનું બધું જ, અંદરનું બધું જ જાણવા વાળા છે. મન કી જાને તન કી જાને, જાને સારે જગ કી. તન કી જાને, મન કી જાને, જાને સર્વ જગત. આખી દુનિયાનું બધું જ જાણે એ જ બ્રહ્મ, અને એ જ બ્રહ્મ સંબંધ. તો એ બ્રહ્મ સંબંધને માટે અહીંયા કહ્યું અંતર્યામી ઓળખ્યા. પણ આત્માને ઓળખ્યા વિના રે બહુ સરસ પંક્તિ છે, આત્મને ઓળખ્યા વિના રે એ આંધળો છે, બહુ સરસ શબ્દો છે પંક્તિના. એને આત્માને પહેલો ઓળખવો પડે ને. નરસિંહ મહેતાએ પણ કહી દીધું, જ્યાં સુધી આત્મા તત્વચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. પછી વૈષ્ણવની એ જૂઠી. પેલો આત્માને ઓળખવો પડે, આત્મા સાથેનો સંબંધ બાંધવો પડે. અને એ અંતર્યામી આત્મા એ જેણે ઓળખ્યો તે વૈષ્ણવ. ઠાકોરજીની સેવા ઉપાસના કરીએ, પણ અંદર આત્મા ઠાકોરજીનો અંશ બેઠો છે એ પેલું દ્રઢ થવું, અને પોતાની જાતને ઓળખે અહમ બ્રહ્માસ્મિ, એમ આત્મા બ્રહ્મ તત્વમસી, જે વેદના ચાર મહાવાક્યો છે, એ અંદર બેઠો છે આત્મા, એ જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે કે જે આપણી રક્ષા કરે છે. જેમ કોઈ પણ ખાદ્ય પદાર્થ ઉપર તુલસી પધરાવીને ઠાકોરજી ગાડી મૂકી દીધું એટલે એનું નામ શું થયું? પ્રસાદ. પ્રસાદ તમે વહેંચવા નીકળશો તો બધા હાથ ધરશે, એક નહીં બે હાથ ધરશે લાવો લાવ, હું રહી ગયો, હું રહી ગયો, હું બાકી છું, લાવ બીજું આપો. પણ તુલસી મૂક્યા વગરનું લઈને વેચવાની કહે, ના ભાઈ અમારે નથી લેવું, અમારે કોઈ નહીં લે. લેશે કોઈ? ના ના ના, બી અમારે નથી. પણ તુલસી પધરાયા પછી એ પ્રસાદ બની ગયો. સર્વ કોઈની ઈચ્છા થશે કે પ્રસાદ વગર આપણે કેમ રહી જઈએ. ભલે આપણા ઘરમાં ગમે એટલું બધું હોય, છતાંય પ્રસાદ માટે આપણે દોડીએ, બે હાથ ધરીએ, કેમ ના આપો? દેખાતી તો નથી, છતાંય પ્રસાદ માટે એટલો જ આદર છે, એટલો જ આગ્રહ. તો જેમ તુલસી પધરાયા પછી એ ખાદ્ય પદાર્થ નથી રહેતો પ્રસાદ, એમ આ શરીરની અંદર આત્મચેતના છે ત્યાં સુધી એ જીવન છે, ત્યાં સુધી માણસ. પણ જેમ તુલસી ઉતારી લઈ લીધી ના મૂકીએ તો એ પ્રસાદ નથી. એમ આ શરીરમાંથી આત્મચેતના નીકળી જાય એટલે પછી માણસ નથી તો પ્રેત બની જાય. એ શરીરને પ્રેત તરીકે ઓળખવામાં આવે, એ શરીર નહીં. પછી જે શરીર સાથે આટલા બધા સંબંધો રાખતા, જીવન સાથે સંબંધ રાખતા હતા, પણ એમાંથી આત્મચેતના થઈ રહી નીકળી ગઈ, પછી શરીર તો પડ્યું છે, કોઈ સગા સંબંધી, માતા પિતા પુત્ર પત્ની કોઈ સંબંધ નહીં, છોડો હવે, ગયું આ ગયું. સંબંધ કોને લીધે રાખતા હતા? અંદર આત્મા અને પરમાત્માનો અંશ હતો, એ તુલસી હતી, એટલા માટે શરીર પવિત્ર હતું. પણ એ આત્મારૂપી તુલસી પવિત્રતા નીકળી ગઈ પછી અડીએ તો નાહવું પડે. તો આ શરીરને અત્યાર સુધી સાચ્યું કોણે? અને આત્મા નીકળી જાય તો સડવા માંડે, કીડા પડવા માંડે, ગંધાવા માંડે. આ શરીરને સાચવનાર જે છે એ અંતર્યામીને ઓળખો, આનું નામ આ પરમાત્મા. એની સાથેનો સંબંધ એ જ સાચો બ્રહ્મ સંબંધ. એટલે ચરણદાસજી મહારાજ કે છે, અંતર્યામી ઓળખ્યા, નો થાય સેલ્ફ, આત્માને પહેલો ઓળખ. બીજું પછી બીજી ઉપાસનાઓ ભલે ગમે તે કરો, પણ પહેલો આત્માને ઓળખો કે તમે કોણ છો. ઘણી વાર તમે આવો તો જો સાંભળતા હશો, મહારાજ પૂછતા, ક્યાંથી આવો છો, કેમ આવ્યા છો? આમ સામાન્ય લાગે, પ્રશ્ન તો બહુ સહેલા છે, પણ તાત્વિક દ્રષ્ટિથી જોઈએ તો તમે ક્યાંથી આવો છો? ભગવાનને ત્યાંથી આવ્યા છે, પરબ્રહ્મમાંથી આવ્યા. શા માટે આવ્યા છો? આત્માનું કલ્યાણ કરવા માટે, સત્કાર્ય કરવા, ભગવત ભજન, ઈશ્વરને પામવા માટે આવ્યા છે. આ એનો તત્વ, એનું તત્વ છે. મારે આ બધું શું પૂછપૂછ કરે? પણ જે ચેતન હોય તે જાગી જાય, ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો. અરે સમર્થ રામદાસને એના માતા પિતાને લગ્ન કરાવવા હતા, ઘેર લઈ ગયા ગુરુને ત્યાં. પોતે સમર્થ હતા નાની ઉંમરથી, અને ઈચ્છા હતી કે ના, અમારો તો છોકરો પરણાવો છે, અમારે એને સાધુ નથી બનાવવું. ઉઘલાવી છે એક માળવે લઈ ગયા, ચોરીમાં બેસાડ્યા, વિધિ પણ થવા માંડી, અને સામે કન્યા પણ પધરાવી દીધી. અને પેલા ગોર મહારાજ કે સાવધાન સાવધાન સાવધાન. સમર્થ તો કે હું તો સાવધાન છું, મારે આમાં પડવું જ નથી. તે સાવધાન શબ્દ સાંભળ્યો, એની સાથે બધું ફેંકી ઉતારીને દોટ મૂકી દીધું, બધું જ ફેંક્યું ત્યાં આગાડી એકદમ. હું ગાફેલ થોડો છું, હું સાવધ છું, જાગ્રત છું, ઊંઘતો નથી, મારે આ જાળમાં પણ પડવું નથી. ફેંકી દઈને દોટ મૂકી દીધું. જે જાગ્રત છે, જે અંદરથી પોતાની જાતને ઓળખે છે હું કોણ, એ જે અંતર્યામી જેને ઓળખ્યા એ જાગ્રત થઈ ગયો, અને જાગ્રત થયો એ જ બ્રહ્મ સંબંધને પામી શકે, અને બ્રહ્મ સંબંધ પામ્યો એ જ વૈષ્ણવ. અંતર્યામી ઓળખ્યા તે વૈષ્ણવજન. અને શું તળ્યું છે એની નજરનું ઝેર કેવું હોય? બહુ ભયંકર હોય. એની આંખમાં ઝેર છે એને નજીક, એની નજીક જવા જેવું નથી. ઘણી વાર એવા માણસની નજર હોય ને, રાંધેલું પડ્યું હોય ને, એની નજર પડી ગઈ હોય તો ક્યાં તો એને પેલું ખાવાનું આપવું પડે, અને જે ના આપીએ ને તો બધાની તબિયત બગાડી નાખે. ક્યાં તો ફેંકી દેવું પડે, ક્યાં તો એને ખવડાવવું પડે. પણ એની નજર એવી હોય જેને લીધે આપણે રાંધેલું આપણા ઘરનું અન્ન હોય છતાંય એ આપણને હેરાન કરે, નુકસાન કરે. પછી એટલે અહીંયા કહે છે, તળ્યું છે એની નજરમાંથી જે કોઈ દિવસ ક્યારેય પણ નજરમાં ઝેર ન રાખે. એની આંખમાં ઝેર છે કે જોવે ને કાતરિયા, એના દુર્ગુણ જ જોયા કરે, એ નજરનું છે. તો કોઈ પણ વ્યક્તિનો સદગુણ જોવો, એનો દુર્ગુણ ના જોવો. જયારે પણ દુર્ગુણ જોવાય ને એટલે સમજી લેવાનું કે આની આંખમાં સદગુણ જોતા, અને નજરમાંથી ઝેરને બહાર કાઢી. ઝેર ઝેર છે, સંપૂર્ણ ઝેર છે, પણ એ ઝેરને એને પ્રોસેસ કરીને એનો સદુપયોગ કરી એને ઔષધ તરીકે આપવામાં આવે તો માણસનો રોગ મટાડશે. એને ઔષધ તરીકે વાપરવું પડે. પણ જો ઝેર ઝેર તરીકે વાપરવામાં આવે ને તો માણસ મરી જાય. એમ નજરનું ઝેર છે એ માત્ર ઝેર જ છે, એ દરેક માણસને મારી દરેક માણસ. એટલે દ્રષ્ટિ વડે ક્યારેય પણ કોઈની બાબતમાં ઝેર રાખવું નહીં. પોઝિટિવ બનો, નેગેટિવ નહીં. બી પોઝિટિવ. તળ્યું જેની નજરમાંથી ઝેર, એનું નામ છે બી પોઝિટિવ. કોઈ પણ માણસના સદગુણ જોતા છે, અને એક વસ્તુ છે કે તમે વ્યક્તિને જુઓ કે એનો અવગુણ દુર્ગુણ છે. તમે તું આવો નકામો છું એમ કહી દો, પછી એને એ વધારે ને વધારે મનથી હતાશ થઈ જશે. તમે છો તો બહુ સારા માણસ, પણ તમારાથી આવું કેવી રીતે થઈ ગયું? મેં તો ધાર્યું જ નહોતું, છતાંય એટલે પેલાને અંદર કોન્શિયસ એમ તો કરે, મારા માટે આ માણસને આટલી ઊંચી શ્રદ્ધા છે, મારા માટે આટલું મોટી એને 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 પોતાની એ બાંધી છે, આવી ના હોય પણ આવું થયું કેમ? તો અમારી ભૂલ એ, જો એ ભૂલને સુધારી લે. પણ આપણને સામી વ્યક્તિને બોલતા આવડ્યું, તમે તો ઘણા સારા છો, તમારે એક વસ્તુ છે, તમે આ ચોપડી બહુ સરસ લખેલી છે, મને ગમી, ઘણું બધા પ્રકરણ સારા છે, પણ આ એક પાનામાં જે આ છે ને એ જરા જુઓ, જોઈ લો તો ખરા, બાકી આખી ચોપડી બહુ સરસ, આનું નામ હકાર. કોઈ પણ વ્યક્તિનો દુર્ગુણ હોય તો એને સીધી રીતે આક્રમક ન બનવું, એને બહુ ખૂબ સારી રીતે ધીરે ધીરે વાળી લાવી અને કંઈક આ સારું, તમે રોટલી તો બહુ સરસ બનાવો છો, વણો છો એ સરસ, ગોળ સરસ થાય છે, પણ છે જાડી થઈ જાય છે ને, બે વેલણ મારી લો ને તો સરસ પાતળી થઈ જાય. સરસ થાય છે રોટલી, ગોળ તમે સરસ બનાવો છો, પણ પેલી જાડી રે એટલે કાચી રે ને કાચી રે, પેટમાં દુખે, બધા નય જ થાય. હા હવે અસુધારી લઈશ, પણ તમારી રોટલી કાચી જાડી રહે છે, કાચી રહે છે, સરસ પેલાને ખોટું લાગશે. કળ્યું છે એની નજરમાંથી ઝેર, હે વૈષ્ણવ. કોઈ પણ વ્યક્તિનો દુર્ગુણ હોય, ગુસ્સાવાળો માણસ હોય તો પણ તમે બહુ સારા માણસ છો, પણ જયારે ગુસ્સો આવે ને ત્યારે જયારે તમે થોડા, અને તમે તમારો ગુસ્સો બહુ ખરાબ છે, તમે તો સારા છો, તમે બહુ સારા છો, પણ તમારો ગુસ્સો જ ખરાબ છે, એટલે તમને તમે ખોટા નથી. એટલે પેલા એમ થાય કે મારે ગુસ્સો કાઢી નાખવો જોઈએ. એટલે આ રીતે તળ્યું છે એની નજરમાંથી ઝેર, તે વૈષ્ણવ. સાચો વૈષ્ણવ એ છે કે દરેકના સદગુણ જુએ, દુર્ગુણ કોઈના નથી. મીરા પોતાના પતિએ સાપના કંડિયા મોકલ્યા, ઝેરના પ્યાલા મોકલ્યા, પણ એ બધું જ ઠાકોરજીએ ગાડી મૂકી અને ઠાકોરજીનો પ્રસાદ માની લઈ લીધો. અમૃત જાણી મીરા પી ગયા, ઝેરના કટોરા રાણાએ ભેજ્યા, પણ એને તો એની અંદર અમૃત દેખાયું. એટલે રાણાને કહ્યું, તમે તો બહુ સારા છો. રાણાએ તો ઝેર મોકલી, સંબંધો તૂટ્યાનું, પણ મીરાએ પ્રેમ મોકલ્યો, કૃષ્ણ પ્રેમ મોકલ્યો રાણા તરફ. રાણાએ ઝેર ઓક ઓક કરી, ઝેરના પ્યાલા રાણાજીએ મોકલ્યા અને મીરા અમૃત જાણી ભલે મોકલ્યા, પણ એનું રાણા પ્રત્યેનો એનો એનો જે વ્યવહાર હતો મીરાનો એ અમૃત વાળો હતો. આ ભાવ છે એની રૂપક. ભલે સાપના જેવો વ્યવહાર કર્યો હોય રાણાએ, પણ મીરાએ ફૂલહાર જેવો વ્યવહાર કર્યો. આ સાપના ગજરા બની ગયા એ આ ભાવ. કડ્યું જેની નજર માંથી ઝેર તે વૈષ્ણવ, વૈષ્ણવ તે છે. આ રીતે વ્યવહાર પૂર્વક બહુ જ સાચીને એવી રીતે વ્યવહાર કરે કે ઝેર એક બાજુએ નીકળી જાય અને માત્ર ભગવદ્ ભક્તિનું અમૃત જ એની પાસે રહે. કડ્યું જેની નજર માંથી ઝેર એ આ. જય મહારાજ.